તારીખ 25/12/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 29.
અવલંબન વાંચનું લેવાઈ જાય છે. જે વાત જાણવા મળે છે એના વાંચનું અવલંબન લેવાઈ જાય છે. આ અનુભવ પદ્ધતિ છે સમજવાની. એવી જ રીતે આમાં પણ એમ છે કે વાત તો વાત છે, પણ વાતનો વિષય શું છે એનું વાંચ્ય છે. વાતના વિષય સુધી આધાર લઈ લેવો, કેમ કે આધાર લેવાથી અરક્ષક થાય છે ને. જે વાત બહારમાં લૌકિકમાં પણ શુભ અશુભ સમાચારના વિષય જે છે એનું અવલંબન લેવાય જાય છે કે મને આમ લાગુ પડે છે, આ વાત, આ વાત મને આમ લાગુ પડે છે. અવલંબન કેવી રીતે લેવાય છે કે મને આ વાત આવી રીતે લાગુ પડે છે. પોતાપણું છોડી દે છે. પોતાપણું કરવું એમ કયો, અહંપણું કરવું એમ કયો, અવલંબન લેવું એમ કયો, આશ્રય લેવો એમ કયો, બધું એક અર્થ છે. જેમ લૌકિક જીવનની અંદર પણ કોઈ વાત જાણવા મળે છે તો એ જાણવાની વાતને વળગતા નથી, એના વિષય વાંચીને જ વળગવામાં આવે છે, આશ્રય લેવામાં આવે છે. એમ અહીંયા પણ એવું છે કે જે સત્સૃત છે એ સત્સૃતનો વિષય તો શુદ્ધાત્મા છે. તમામ સર્વસૃતનું કેન્દ્ર સ્થાન શું છે કે શુદ્ધાત્મા છે. અથવા તો શુદ્ધાત્માને કહેવા માટે સર્વસૃતની રચના છે. સર્વસૃત દ્રવ્યશ્રુત જ્ઞાનની રચના છે એ શુદ્ધાત્માને કહેવા માટે છે. તો એ શુદ્ધાત્મા તે હું છું એમ વાંચી બાજુ જવું જોઈએ. એવી રીતે વાંચનું અવલંબન આવવું જોઈએ, પોતાપણું એમ આવવું જોઈએ. અને એ સ્વાભિમુખપણે આવે એનું નામ સમ્યક પ્રકાર છે. પ્રશ્ન એટલો છે કે અવલંબન કઈ રીતે લેવાય કે હુંપણું કરીને પોતાપણું જોડીને સમ્યક પ્રકારે, એટલે કે માત્ર વિચારથી પર સન્મુખ રહીને નહીં પણ સ્વસન્મુખ થઈને, એને સમ્યક પ્રકાર કહે છે. જો એમાં પોતાપણું કરવામાં આવે, અહંપણું કરવામાં આવે, અથવા સોગાનીજીની શૈલીમાં કહીએ તો દ્રવમાં બેઠ કર આપણા પ્રશ્ન અભી વિવાદ જિકર કરતે હૈ અમારે વહાં સ્વાધ્યાય કે બાદ એક ઘંટા ચર્ચા ચલતી હૈ દ્રવ દ્રષ્ટિ પ્રકાશ પર ચલતી હૈ હંમેશા એક ઘંટા સ્વાધ્યાય શ્રીમદ રાજચંદ્રજી કે પત્રાંકા ચલતા હૈ સ્વાધ્યાય પૂરા કરકે ફિર ચર્ચા રખતે હૈ દ્રવ દ્રષ્ટિ પ્રકાશ કે છે પીછે તીસરે વિભાગ કે ચર્ચા વિભાગ પર ઉસમે વાત આયે આપકો જિકર કરતે હૈ દ્રવ મેં બેઠ કે ઓર પર્યાય મેં બેઠ કે ક્યા બાત હૈ. દ્રવ મેં બેઠ કે કહો યા તો એમાં હુંપણું કરવાનું કયો, આશ્રય કરવાનો કયો, પોતાપણું કરવાનું કયો, એક જ વાત છે. કલ્પના પણ થાય અને કલ્પના ન થાય એમ બે પ્રકાર જ અવશ્ય છે. કલ્પના શું એ જાણવું અને સમ્યક પ્રકાર શું એ જાણવું, બસ બે વસ્તુ સમજીને.
એમ સમજી શકીએ ભાઈ કે જે પર ઉપયોગ અથવા તો પર કલ્પના જે પર વિષયો પ્રત્યેની ચાલતી હોય છે ઉપયોગ દ્વારા, એ ઉપયોગને થોડું એકાગ્રપણે સ્વરૂપના અગર તો જે વાંચન કે શ્રુતનો જે વિષય છે એ વિષય પ્રત્યે જ કેન્દ્રિત કરવા. કારણ કે
જેમ પરિચિત વ્યક્તિ છે તો નામ માત્ર થી આખી વ્યક્તિ જ્ઞાન માં આવી જાય છે. ગુરુદેવ નું આપણે નામ લઈએ કે કોઈ અત્યારે દેવ આવીને એમ કે પાયલોટ વિમાન દેવનો ગુરુદેવ અહીંયા અત્યારે સોનગઢ પધારે છે. શું કે ગુરુદેવ અત્યારે હમણાં સોનગઢ પધારશે. તો નામ તો એક વ્યક્તિ તરીકે ગુરુદેવ ચાર શબ્દ આપણે પાસે આવ્યા, પણ જ્ઞાનની અંદર આખા ગુરુદેવનું મૂર્તિ જ્ઞાનમાં આવી ગઈ ને, આખી વ્યક્તિ જ્ઞાનમાં આવી જાય છે. એમ સંસ્કૃતની અંદર આત્માના વાચક શબ્દો ગમે તે નામથી આવે, આત્મા શબ્દથી આવે કે નાયક શબ્દથી આવે, સ્વભાવ શબ્દથી આવે કે અપરિણામી શબ્દથી આવે કે ધ્રુવ શબ્દથી આવે, વસ્તુ જ્ઞાનમાં આવવી જોઈએ. પહેલે પરિચય કરે, પરિચય નહીં હે તો પરિચય કરે. હમ જૈસે હમ ઇધર ઇતને બેઠે હૈ ઓર કોઈ નયા આદમી હૈ જિસને ગુરુદેવ કો નહીં દેખા, તો ઉનકો તો ગુરુદેવ ઉસકે જ્ઞાન મેં તો ગુરુદેવ કી મૂર્તિ નહીં આયેગી, તો ઉનકો તો જિજ્ઞાસા રહે જાયેગી કે અરે ગુરુદેવ આને વાલે કૈસે હોંગે, ગુરુદેવ કિસ રૂપ મેં આયેંગે, જિસ રૂપ મેં અપન ફોટો દેખતે ઉસ રૂપ મેં આયેંગે યા દેવ કે રૂપ મેં આયેંગે, ઉનકે યે તો બહોત સી કલ્પના રહે જાયેગી. લેકિન જિસને દેખા હૈ ઉસકો કલ્પના તો હોય, જિસને જૈસા દેખા હૈ ઉસ વૈસા હી ભાવ આયેગા ઉસકો, તો દેવ કા ભાવ નહીં આયેગા. તો ઉનકો તો પરિચય હૈ જિસ રૂપ મેં દેખા હૈ ઇસ રૂપ મેં, તો જિસને નહીં પરિચય કિયા ઉસકો પરિચય કરના ચાહિયે. પરિચય બિના તો યે બાત નહીં હૈ, પરિચય તો કરને કી બાત અવશ્ય હૈ, સબસે પહેલે પરિચય કરને કી બાત હૈ, પરિચય કરકે જ્ઞાન મેં લેને કી બાત હૈ, ઇસકે બિના તો સબ કલ્પના હી કલ્પના ચલેગી. પરિચય કે બારે મેં બહોત સી બાતે લિખી ગઈ હૈ, લેકિન પરિચય કા વિષય તો એસા હૈ કે હમારે અનુભવ મેં જ્ઞાન સ્વભાવ જ્ઞાન કે પર્યાય સે આતા હૈ, હમારે અનુભવ મેં જ્ઞાન સ્વભાવ જ્ઞાન કે પર્યાય સે આતા હૈ, જ્ઞાન કે પર્યાય મેં જ્ઞાન સ્વભાવ કૈસે હૈ કે જો જ્ઞાન વેદન હૈ વહી વૈસા હી જ્ઞાન સ્વભાવ હૈ, જ્ઞાન કે પર્યાય મેં જો જ્ઞાન વેદન હૈ વહી જ્ઞાન સ્વભાવ હૈ વૈસા હી જ્ઞાન સ્વભાવ હૈ, તો ઉસમે તો કોઈ લંબી છોડી બાત નહીં હૈ, ક્યોંકિ વેદન સામાન્ય રૂપ હોતા હૈ, વિશેષ મેં લંબી છોડી બાત હોતી હૈ, સામાન્ય મેં કોઈ લંબી છોડી બાત નહીં હૈ, બસ જ્ઞાન વેદન સે પૂરા જ્ઞાન સ્વભાવે આત્મા પહેચાનને મેં આ જાતા હૈ, ઉસકા પરિચય કરના ક્યા કે અનુભવ તો વેદન કા નહીં ખુદ કા હોતા હૈ, ઓર જગહ સે હટ કરકે હમારે જ્ઞાન વેદન તક હમે પરિચય કરને કે લીએ સમીપ મેં આના પડેગા, મેને જ્ઞાન વિશેષ કો જ્ઞાન સામાન્ય મેં લગાના હોગા, જો જ્ઞાન વિશેષ અનેક અનેક નિયમો મેં ચલા જાતા હૈ ઉપયોગ, વહી ઉપયોગ કો હમ જ્ઞાન સામાન્ય મેં લે જાએ મેને પ્રયાસ કરે, તો પરિચય સે પહેચાન હો જાયેગી. પરિચય મેને બાર બાર સંપર્ક કરના ઉસકો પરિચય કહેતે હૈ, ઠીક જૈસે આપકો નહીં જાનતે હૈ, આપકા પરિચય કરને તો બાર બાર આપકે સમીપ મેં આપકે સાનિધ્ય મેં રહેના હો ચાહિયે,
છે ને વિદ્યમાન છે જ્ઞાન વેદન વિદ્યમાન છે.
જ્ઞાન પર્યાય માં જ્ઞાન વેદન વિદ્યમાન છે ને એક ન્યાય સ્વભાવ છે, વ્યક્ત સ્વભાવ છે. કે સ્વભાવને વ્યક્ત અવ્યક્ત પણ નિશ્ચયથી લાગુ નથી પડતું અનુભય સ્વરૂપ હોવાથી, પણ એક ન્યાય વ્યક્ત સ્વરૂપ છે. એમ એક ન્યાય અવ્યક્ત સ્વરૂપ કહેવાય છે, એમ એક ન્યાય વ્યક્ત સ્વરૂપ છે. ત્યાંથી પરિચય કરવો. સુવિધિના વિષયમાં એ વાત લીધી છે, પરિચય કરવો. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન વેદન અથવા જ્ઞાન અનુભવ ધારાવાહી ચાલતો હોય છે. જ્ઞાનીને જે જ્ઞાન ધારા છે એ કર્મ ધારાથી જુદી પડી છે એટલે એને જ્ઞાન ધારા કહેવાય છે. અજ્ઞાન દશામાં એ જુદી નથી પડી એટલે જ્ઞાન ધારા એવું નામ નથી દેવાતો. પણ જ્ઞાન વેદનની ધારા નથી એવું નથી, તિરોભૂત છે, આવિર્ભૂત કરવું જોઈએ. હા, એટલે તો ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા હતા કે 100 માણસની લાપસીનું તપેલું ચૂડા ઉપર મૂક્યું હોય અને લાકડા છાણા ભેજવાળા હોય ભીના થઈ ગયેલા વરસાદમાં પલ્લેલા, તો સળગાવતા ધુમાડો બહુ થાય અને એ ધુમાડામાં તપેલું દેખાય નહીં, એટલે તપેલું નથી. એમ પોતે પકડી શકતો નથી જ્ઞાન વેદનને. ફરિયાદ શું છે મુમુક્ષુને, કે જ્ઞાન વેદન છે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે કે છે, પણ કે છે આપ ભલે કહો પણ અમને તો નથી પકડાતો, અમને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માને કાંઈ ખબર નથી. તો આપણે તો આચાર્ય મહારાજ પર વિશ્વાસ તો રાખવાનો સવાલ છે, તો અવિશ્વાસ કરવાનો તો કોઈ આપણી પાસે કારણ પણ નથી. તો હવે તો આપણે જિજ્ઞાસામાં આવીએ તો જ ખબર પડે કે આ કેવી રીતે. એમને કહ્યું એ તો પરમ સત્ય, એ તો શંકાનો અવકાશ નથી એનો. પણ આપણને ન સમજાય કે ન પકડાય એ બનવા જોગ છે. તો આપણે જિજ્ઞાસામાં આવવું પડે. જિજ્ઞાસા એટલે કે જ્ઞાનમાં સત્યને ગ્રહણ કરવાનો અવકાશ પ્રાપ્ત થાય, ખાલી જગ્યા થાય એવી જે સ્થિતિ એને જિજ્ઞાસા કહે છે, એવી પોઝિશનને જિજ્ઞાસા કહે છે. એટલે છે અહીંયા તેરોભૂત શબ્દ 15મી ગાથામાં તેરોભૂત ને આવિર્ભૂત જ લીધું છે ને, વિધિનો વિષય છે. જ્ઞાન સામાન્ય તિરોભૂત છે અને જ્ઞાન વિશેષ આવિર્ભૂત છે. અને જો એ સામાન્ય વિશેષ ન હોય તો અપેક્ષિત વાત કહેવાની જરૂર નથી પડતી કે આ વિશેષ છે. નિયાકાર જ્ઞાનને જ્ઞાન વિશેષ કહેવાની અપેક્ષા લાગુ નથી પડતી સામાન્યની હયાતી વિના. નાની આંગળીની હયાતી હોય તો જ આને મોટી આંગળી કહેવાય, અને મોટી આંગળીની હયાતી હોય તો એને જ નાની કહેવી પડે. કેમ કે નાનું મોટું બહુ અપેક્ષિત છે, એમ સામાન્ય વિશેષ બહુ અપેક્ષિત જ છે. પણ બે ભેદ છે તો બે સમજવા છે ને, બે ભેદ તો છે કે નહીં? આવા જેમ બે પણ છે એમ ભેદમાં તો બે પણ થયું કે ન થયું?
હા,
એટલે થોડો અંતર લક્ષે અંતર અભ્યાસ ચાલુ કરવો જોઈએ જિજ્ઞાસા સાથે. એવો જો અંતર લક્ષે અંતર અભ્યાસ ચાલે તો પણ તમારા ઔદૈહિક ભાવોની અંદર જે પરિણમન છે કે જીવન છે એમાં મોટો ફેર પડશે. મોટો ફરક દેખાશે. કઈ બીજા ક્ષેત્રમાં ભાવથી પ્રવેશ થઈ ગયો એ પરિસ્થિતિમાં આવવાનું થશે. અને એ એવો અંતર અભ્યાસ કરવા માટે આ બધી વાતો છે. શાસ્ત્રની વાતો એટલા માટે છે કે જે એવો અંતર અભ્યાસ નથી કરતો તો શું છે કે ઉપર છેલ્લો બારનો બાર અભ્યાસ કરે છે. ઉપર ઉપરથી ન્યાયની યુક્તિથી, આગમથી, તર્કથી, અનુમાનથી વાતને સમજવાનો પ્રયત્ન કરીને સમજી લે છે, પણ અનુભવનો અભ્યાસ નથી કરતો. અને ઓલો બધો મેળ ખાય ન્યાય યુક્તિ આગમ તર્ક અનુમાનનો, એટલે એને સમજાય એમનો સંતોષ બી થાય છે. હાથમાં કઈ આવે નહીં, એટલે બાકી રહી જાય છે જે અનુભવથી સમજવાનો, એ એ દિશામાં કાર્ય કરવાની જરૂર છે. બહુ ફેર પડે અને ઘણો ચમત્કારિક વિષય છે અનુભવ પદ્ધતિનો અભ્યાસ છે. બહુ ચમત્કારિક વિષય છે. સામાન્ય જે પરિસ્થિતિ વર્તી રહી છે એના કરતાં મોટો ફેરફાર આવી જાય છે. રેડિકલ ચેન્જ જેને કહી શકાય, મોટો ફેરફાર ઊભો થાય છે. કથન બે પ્રકારના છે એમાં, પર્યાય તો જે છે તે છે. એને કહેવામાં એક સ્વ અપેક્ષાથી પણ કહેવાય છે ને એક પર અપેક્ષાથી કહેવાય છે. પર અપેક્ષાથી કહેતા એને વ્યવહાર કહેવાય છે, સ્વ અપેક્ષાથી કહેતા નિશ્ચય કહેવાય છે. સ્વ આશ્રિતો નિશ્ચય, પર આશ્રિતો વ્યવહાર. એટલે જ્ઞેયનું જ્ઞાન છે એમ કયો તો જ્ઞેય સંબંધીનું જ્ઞાન છે એમ કહેવાનો અભિપ્રાય છે. પાણીનો પ્યાલો એમ કયો એટલે કે પાણી ભરેલો પ્યાલો એમ કહેવું છે, અથવા પાણી માટે વપરાતો પ્યાલો એમ એને પાણીનો પ્યાલો આપણે કહીએ. એમ જ્ઞેયનું જ્ઞાન છે એટલે જેમ જે જ્ઞાનમાં જ્ઞેય પ્રતિભાષિત થયું છે એને ટૂંકી ભાષામાં જ્ઞેયનું જ્ઞાન કહેવાય છે. એટલે પરથી જ્ઞાનનું વર્ણન કર્યું. પણ જ્ઞાન તો પોતાનું જ હોય ને, જ્ઞાન જ્ઞાન કંઈ પરિચિતનું થોડું હોય, જળનું જ્ઞાન જળનું જ્ઞાન હોય, જ્ઞાન તો જ્ઞાનનું જ હોય ને, બીજાનું કેવી રીતે હોય. આત્માનું જ્ઞાન કહો કે જ્ઞાનનું જ્ઞાન કહો, જ્ઞાન તો આત્માનું છે, ચીજ આત્માની છે, જ્ઞાન જ્ઞાનની જ ચીજ છે, એટલે જ્ઞાનનું જ્ઞાન છે. એમાં એક બીજો તર્ક છે કે જ્ઞાનનું જ્ઞાન છે તો જ્ઞાનમાં જે જ્ઞેય પ્રતિભાષા એનું જ્ઞાન થયું એને જ્ઞાનનું જ્ઞાન કહીએ, એક અપેક્ષા એ છે. અને એક જ્ઞાન જ્ઞાનને વેદે છે, વેદ્ય વેદક પણ જ્ઞાનમાં છે માટે જ્ઞાનનું જ્ઞાન છે. બે અપેક્ષા, એક જ્ઞાનનું જ્ઞાન છે અને ત્રીજું જ્ઞાન પણ જ્ઞાનનું જ્ઞાન, એટલે બીજા કોઈનું જ્ઞાન નહીં, તે જ્ઞાનનું જ્ઞાન. જેમ કે આ મારા ભાઈ છે પણ તમારા ભાઈ નથી, એવી રીતે. એમ કેવાય જ્ઞાનનું જ્ઞાન, પણ અર્થ ત્રણ નીકળે છે એમાંથી. જ્ઞાનનું જ્ઞાન એમ કહેતા એમાંથી ત્રણ અર્થ નીકળે છે, એક પ્રતિભાસનો, એક વેદનનો અને એક સ્વસ્વામિત્વનો. એ જ્ઞાનનું જ્ઞાન છે, બીજા જ્ઞાનનો ધણી બીજો કોઈ નથી.
ત્યાં સામાન્ય અને વિશેષ જે બે ભેદ છે તો જે જાણપણારું જે જણાય છે તે તો વિશેષમાં જણાય છે.
એ વિશેષમાં જાય છે.
એ વખતે સામાન્ય ને વિશેષ, સામાન્યની કામગીરી રૂપે સામાન્ય વિશેષને જાણતું પરિણામ એવું કંઈ ખરું કે સામાન્ય તો વેદન રૂપ જ છે?
સામાન્ય વેદન રૂપ છે, સામાન્યને વિશેષ હારે કાંઈ નથી.
વિશેષને જાણવાનું પ્રયોજન પણ ત્યાં સામાન્ય નથી.
સામાન્ય તો વેદન રૂપ જ છે. સામાન્ય જેને નિરાકૃત કયો, જેમાં આકૃતિ નથી, જેમાં કોઈ વિશેષતા નથી, એનું નામ સામાન્ય છે. વિશેષમાં આકૃતિ છે. જો સામાન્ય વિશેષને જાણે તો વિશેષની આકૃતિ એમાં પણ આવે, તો એ તો સામાન્ય બધું, તો એ સામાન્ય રહેતું નથી. સામાન્યને દ્રષ્ટાંતથી સમજવું હોય તો અરીસાની પ્રતિબિંબ વગરની અવસ્થા તે સામાન્ય, અથવા સ્ફટિકની નિર્મળ પારદર્શક અવસ્થા તે સામાન્ય અવસ્થા, જેને આપણે ટ્રાન્સપેરન્સી કહીએ છીએ, કે સ્ફટિકનો પથ્થર છે એકદમ ટ્રાન્સપેરન્ટ દેખાય છે, કોઈ એની અંદર રંગ કલર જાય કોઈ દેખાતું નથી, તો એની સામાન્ય અવસ્થા છે. હવે કોઈ ચીજ નજીક આવી એટલે એની જાય ઉત્પન્ન થઈ, જે રંગની ચીજ નજીક હતી, લાલ રંગનું કાપડ નજીક આવ્યું તો લાલ દેખાવા માંડ્યો, વાદળી રંગનું કોઈ ફૂલ આવે તો વાદળી દેખાવા માંડે સ્ફટિક, તો એની વિશેષ અવસ્થા થઈ. તો સામાન્ય અવસ્થાનો નાશ થઈને વિશેષ અવસ્થા થઈ કે સામાન્ય સામાન્ય રહીને વિશેષ અવસ્થા થઈ?
સામાન્ય
રહીને. જો સામાન્યનો નાશ થાય તો વિશેષ અવસ્થા એને કહેવાય પણ નહીં ને વિશેષતા ઉપજે પણ નહીં, એ તો કાળમીટ પથ્થર બીજો હોય ને જેવી સ્થિતિ થઈ જાય, એની અંદર કોઈ જાય જ ના આવી શકે. જાય આવી છે, વિશેષ જાય આવી છે, એ જ સામાન્યને બતાવનારી છે. તો વિશેષનું જ્ઞાન સામાન્ય વગર જો કર્યું હોય તો એનો અર્થ એ થાય છે કે એને વિશેષનું યથાર્થ જ્ઞાન નથી. બરાબર. તો હવે તમે એમ કહો છો કે જ્ઞાનમાં અનેક નિયો જણાય છે અને એમને જ્ઞાન સામાન્ય નથી પકડાતું, તો વાત તમારી બરાબર નથી. કાન પકડવો પડે એવી વાત છે ને. દલીલામાં આવે છે કે વિશેષ તો જણાય છે પણ સામાન્ય નથી પકડાતો, તો કે છે કે તમે વિશેષ ખરેખર વિશેષપણે નથી પકડાતો, એમાં પણ તારી ભ્રમણા છે. વિશેષને વિશેષ તરીકે તે નથી જાણ્યું. એટલે જ્ઞાનમાં ઊંડા ઉતરવું જોઈએ, જ્ઞાનને જ્ઞાનમાં ઊંડું ઉતારવું, જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી, એટલે બીજેથી ઓટોમેટિક ખસી જવાનું થશે. તારા પરમેશ્વર પદ ને દૂર ન જો, એમ વાત છે. નજીક કોકે પોતા પણ કયો, આત્માની વાત કોઈ થર્ડ પર્સન ત્રીજી વ્યક્તિ હોય એવી રીતે નહીં થવી જોઈએ. એ તો પ્રબંધમલજી એવી વાત તો લીધી છે કે નહીં મોક્ષના પ્રકાશક. જ્ઞાન તો પ્રસિદ્ધ છે, જ્ઞાન પ્રસિદ્ધ નથી, નહીતર આ બધું છાનબીન કોણ કરે? ચર્ચાની જે વાત છે એ જ્ઞાન વગર કેવી રીતે થઈ શકે? કોઈ કામ જ થાય એવું નથી. તમે કહો કે હું સુખી છું તો જ્ઞાન વગર જણાય એવું નથી, હું દુઃખી છું તો જ્ઞાન વગર જણાય એવું નથી, હું રાગી છું તો જ્ઞાન વગર જણાય એવું નથી, હું માણસ છું તો જ્ઞાન વગર જણાય એવું નથી. જ્ઞાન તો પહેલું અગ્ર છે, ઉર્ધતા એનો સ્વભાવ છે. શું સમતા રમતા ઉર્ધતા, ઉર્ધતા તો એનો સમાજ છે. જેની હયાતી વિના એક ડગલું પણ આગળ ચાલવાનું સંભવિત જ નથી, એટલું ઉર્ધ સ્વભાવે છે જ્ઞાન પોતે. એટલે મુખ્યપણે પરપણે જાણે અને ગૌણપણે સ્વપણે જાણે, બે નહી બે છે. એમાં જે પરપણે જાણવું છે એ નિશ્ચયથી છે, એટલે મુખ્ય પણ નિશ્ચય છે. સ્વપણે જાણે તો અટકવું થાય વ્યવહારમાં, રાગ તો વ્યવહાર છે, સ્વપણું કરે તો અટકવું થાય, પણ પરપણું કરે છે, મુખ્યપણે તો પરપણું કરે છે, પણ એક ન્યાયે પોતાની પર્યાય થાય છે એમ જાણે છે, જેને અશુદ્ધ નહીં કહેવામાં આવે છે. શુદ્ધ નહીંથી ત્રિકાળી સ્વરૂપમાં પોતાપણું માત્ર વર્તતું હોવાથી, માત્ર ત્રિકાળી સ્વરૂપમાં જ પોતાપણું વર્તતું હોવાથી રાગ પર ના પડખે જાય છે. પણ એકાંત નથી એ વાતનો, એકાંત નથી. નિત્રાજની ગાથા જેવું થાય સાંખ્યના, કે પ્રકૃતિ રાગ કરાવે છે, જીવ નથી કરતો, ભાવકર્મ જીવનું નથી, ભાવકર્મ પૂતગળનું છે, લેવું પડે, પણ એને ના પાડે છે સમયસર. એ તો વિષય ચાલે છે સવારે બે દિવસથી ટેપમાં, હા ગઈકાલથી ચાલે છે, આમ તો ચાલતો હશે આગળથી, પણ ગઈકાલથી એમ હતા સામે, એટલે એ વાત છે. અપેક્ષા એ પોતામાં થાય છે, કેમ કે એક જીવનો રાગ છે તો બીજા જીવનો રાગ નથી. જ્ઞાનીનો જે વિકલ્પ છે એ બીજા જીવનો વિકલ્પ નથી, માટે એક ન્યાય તો એ જ્ઞાનીનો થયો, પણ એને સ્વામિત્વ નથી. સ્વામિત્વ પોતાના ત્રિકાળી સ્વરૂપ છે, એટલે એને પર તરીકે જાણે છે.
સમજવામાં તો બરાબર છે, પણ એ વખતે જ્ઞાનીના ભાવમાં કેવી
રીતે, ભાવમાં બેલેન્સ રહે છે, બેલેન્સ રહે છે. આપણે એક દુકાને ઘરાગ આવે તો એની પાસેથી વધુમાં વધુ ભાવ લેવાનો પ્રયત્ન કરીએ છીએ, એને એની પ્રતિકૂળતા થઈ કે નહીં ઘરાગની, તો આપણી અનુકૂળતા એ ઘરાગની પ્રતિકૂળતા થઈ, વેપારીની જે અનુકૂળતા તે ઘરાગની પ્રતિકૂળતા. હવે એ ઘરાગને વેપારી ટ્રીટમેન્ટ કેવી આપે, કે એને એકદમ પ્લીઝ ડિસ્પ્લીઝ કરે તો એનો ઘરાગ ન રહે, ડિસ્પ્લીઝ તો કરી શકાય નહીં, તો સારામાં સારી એને ટ્રીટમેન્ટ આપે, સાચા ખોટા પણ એના વખાણ કરે ગમે તે રીતે, શું ખાલી ચા પી મારે હતા, ચા એના માટે મગાવે તો માણસને એમ કે દૂધની ચા લાવજે એમ કે, શું એમ કે મારી ચામાં દૂધ વધારે નખાવશે, આવતી એવી જ આવે, પણ કે ભાઈ ભાઈ દૂધની ચા લાવો એમના માટે એમ કે, શું એનો અર્થ શું છે, કે એક બાજુથી એને પ્રતિકૂળ કામ કરી લેવું છે ને બીજી બાજુથી અનુકૂળતા દર્શાવવી છે. હવે અનુકૂળ ને પ્રતિકૂળ બે જાતના પરિણામ કરે છે, બેલેન્સ રાખે છે કે નહીં, દરેક જગ્યાએ આ જાતનું એડજસ્ટમેન્ટ હોય છે. આ તો ઘરાગ અને વેપારી ની વાત, પણ કોઈ પણ સાથે આ જાતનું એડજસ્ટમેન્ટ હોય છે, કે મારે ને તમારે સંબંધ છે, કે કોઈની સાથે કુટુંબનો સંબંધ છે, મૈત્રીનો સંબંધ છે, ગમે તે જાતનો સંબંધ છે, તો સંબંધમાં સંબંધ પણ છે ને ભિન્નત્વ છે, બે વાત એક સાથે જ હોય છે હંમેશા. એકાંતે એકત્વ નથી, એકાંત ભિન્નત્વ. એકાંત ભિન્નત્વ હોય તો સંબંધ કહેવાનો અવકાશ નથી. બરાબર છે, તો સંબંધ કહેવાય નહીં, કેમ કે એમાં તો એકાંત ભિન્ન છે, અમારે કઈ લેવા દેવા જ નથી. પણ જયારે સંબંધ છે એનો અર્થ કે કઈક ભિન્નત્વ છે પણ ખરું, તો સંબંધ કહેવાય, નહીતર તો એક વસ્તુ થઈ જાય છે. બે વસ્તુ વચ્ચે સંબંધ હોય તો ભિન્નત્વ આપોઆપ જ. એમ એકત્વ ભિન્નત્વ એ વસ્તુ સ્થિતિ જ છે. આ તો સાદવાદ એને વ્યવસ્થિત રીતે કહી શકે છે. બીજા શાસ્ત્રોમાં, બીજા દર્શનોમાં એ વ્યવસ્થા નથી જેટલી જૈન દર્શનમાં વ્યવસ્થા છે આ વિષયને વ્યક્ત કરવાની. બહુ વ્યવસ્થિત વિષય છે. જૈન દર્શનની કથન શૈલી પણ એટલી બધી સુવ્યવસ્થિત અને પદ્ધતિસર છે કે જેને બીજા અન્ય મતના શાસ્ત્રો વાંચ્યા હોય એને એમ લાગે કે આની કોઈ બરાબરી કે કોઈ સરખામણી ન થઈ શકે, સરખામણી ન કરી શકાય એટલી પદ્ધતિ સરસ છે. પ્રમાણ, નય, નિક્ષેપ, શાદવાદ અને કાંત એ બધી પદ્ધતિ એવી છે, બહુ જ વ્યવસ્થિત રીતે વસ્તુના સ્વરૂપને કહે છે. વ્યાખ્યાથી નથી સમજવું પણ થોડો અનુભવથી આ વિષયને સમજવાનો પ્રયત્ન કરીએ તો બહુ સામાન્ય અનુભવ દરેક માણસનો એ છે કે જ્યારે કોઈ પણ માણસને કોઈ વિષયની ચિંતા થાય છે ત્યારે એ વિષયની ચિંતામાં માણસ ઊંડો ઉતરી જાય છે. એ ચિંતાના સિવાયનો બીજો વિષય એને આપો તો એ ક્યાંય લાગી શકતા નથી એના પરિણામ. આપણે સામાન્ય ભાષામાં એમ કહીએ છીએ ભાઈ અત્યારે એ બહુ ટેન્શનમાં છે. શું કહીએ છીએ? બહુ ટેન્શનમાં છે. પણ એનો અર્થ એ છે કે જે વિષયનું એને ટેન્શન છે એ વિષયમાં એના પરિણામ ઊંડા આવી ગયા છે. આનું નામ ઊંડા ઉતરવું. જો ઠીક, આ અનુભવ પદ્ધતિ છે. બીજો એક દ્રષ્ટાંત લઈએ કે કોઈ માણસને ખૂબ વેદના થાય છે, શરીરની પીડા એટલી બધી વેદના થાય, એટલી બધી વેદના થાય કે એ માણસ એમ કે હવે મારો જીવ ઊંડો ઉતરી જાય છે. અને બહુ ઊંડો ઉતરી જાય એ જીવ ત્યારે બેસુદ્ધ થઈ જાય વેદનાના કારણે. શું હવે વેદનામાં ઊંડા ઉતરવું એટલે શું? આ તમારો અનુભવ તપાસી લો. તમે તીવ્ર વેદના હોય તો તમને કોઈ વસ્તુ સુવાય નહીં, ક્યાંય તમારા પરિણામ લાગે નહીં, તમે ખાઈ શકો નહીં, ઊંઘી શકો નહીં, બેસી શકો નહીં, ચાલી શકો નહીં, ઊભા રહી શકો નહીં, કોઈ વાતે તમને હક ન પડતો હોય તો જીવ ઊંડો ઊંડો ઉતરી જાય છે એમ કે છે કે આ ઊંડા ઉતરો, આમ જ્ઞાનમાં ઊંડા ઉતરવાનું છે. જ્ઞાન માન, જ્ઞાનમાં જ્ઞાન અંદર ન જડે ત્યાં સુધી ગોતા કરે અને એમાં જો વેદન સુધી પહોંચે તો વેદનમાં એક એવી વિશેષતા છે કે જે તિરોભૂત થયેલું વેદન છે એની તારતમ્યતા બહુ જ ઘટી ગયેલી હોવાથી પકડાતી નથી. એમ તમે અહીં ફરિયાદ કરો છો કે ભાઈ તમે જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન છે એ પકડાતું નથી, અનુભૂતિ સ્વરૂપ આ ભગવાન આત્મા આચાર્યદેવ કહેતો પણ અમને પકડાતો નથી કે એ જ્ઞાન સામાન્ય જ્ઞાન વિશેષની આવિર્ભૂતપણાને લીધે એની તારતમ્યતા વેદનની ઘટી ગઈ છે. કેમ કે જ્ઞાન વિશેષમાં ઘણો તમે ભાવાન્વિત થઈ ગયા છો, એનું નામ આવિર્ભૂતપણું છે. ભાવાન્વિત, તીવ્રપણે ભાવાન્વિત થવું એટલે જ્ઞાન વિશેષની તારતમ્યતા વધી તો જ્ઞાન સામાન્યની તારતમ્યતા ઘટી. કેમ કે પર્યાય એક જ છે ને, એટલે હવે જો જ્ઞાન સામાન્યની તારતમ્યતા વધે તો જ્ઞાન વિશેષની તારતમ્યતા ઘટે. એટલે ત્યાં નામ પડી શકે તો જ્ઞાન વિશેષને તિરોભૂત કર. શું સર્વજ્ઞેયાકારોનો વ્યવચ્છેદ કરીને શું માત્ર જ્ઞાનને હું પણ એ તો વાંચો અથવા અનુભવ મળે તો શું થાય છે કે જેવું જ્ઞાન વિશેષને ગૌણ કરવામાં આવ્યું અને એની તારતમ્યતા ઘટી તો જે જ્ઞાનમાં ને જ્ઞાનમાં ઊંડો ઉતરો છે એને જ્ઞાન સામાન્યની તારતમ્યતા વધશે. એટલે જ્ઞાન વેદન જે ગ્રહણ થતું નથી એ જ્ઞાન વેદન એને ગ્રહણ થશે. એટલે જ્ઞાનમાં ને જ્ઞાનમાં ઊંડા ઉતરતા ફાયદો શું છે કે જ્ઞાન વેદનની જે તારતમ્યતા છે એ વૃદ્ધિગત થશે. એ જ વેદનની તારતમ્યતા સ્વપણે વધી જતા જો વિકલ્પની ઉત્પત્તિ બંધ થઈ જાય તો એને આપણે અનુભૂતિનું સ્વસંવેદન કહીએ છીએ. કે જે સ્વસંવેદનની તારતમ્યતા એટલી બધી તીવ્ર છે નીચેની અપેક્ષાએ સ્વવિકલ્પ દશાની અપેક્ષાએ કે એ વખતે સ્પર્શાદી વિષયનું જ્ઞાન થતું નથી અથવા કોઈ મારે કાપે તો એને ખબર પડતી નથી અથવા સાતમી નારકીની પીડાને ઉલ્લંઘન કરીને આનંદના વેદનમાં સાતમી નારકીમાં જીવ પરણમી જાય છે. ત્યાં તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પીડા છે સાતમી નારકીમાં રોગોની અને વેદનાને એને પણ ઓળંગી શકે છે જ્ઞાન સામાન્યનું વેદન. તારતમ્ય એટલી વધી જાય તારતમ્યતા સાતમી નારકીની પીડા પણ જાણે છે જ નહીં એવી રીતે અનુભવ થાય એમ. એવું જે સ્વસંવેદન ચોથા ગુણ સ્થાનનું એ એટલું બધું જઘન્ય છે કે તેરમા ગુણ સ્થાને અનંત ગુણ છે એનાથી એ અનંતમાં ભાગે છે. જે ચોથા ગુણ સ્થાને સાતમી નારકીની પીડાનું ઉલ્લંઘન કરી જાય એ અનંતમાં ભાગે છે કેવળ જ્ઞાનના સ્વસંવેદન પાસે અથવા મુનિરાજના સ્વસંવેદન પાસે. હવે કમ્પેરિઝન ઉપર ઉપરના સ્વસંવેદન સાથે આપણે ચાલે છે સરખામણી એની. મુનિરાજનું સ્વસંવેદન એટલું બધું જબરદસ્ત છે કે સમ્યક દ્રષ્ટિને ભાવના થાય છે કે એવો અપૂર્વ અવસર મને ક્યારે આવે. ત્યારે મુનિરાજ એમ કે છે કે આ તો ધીમી ધારે અમૃત પીવાય છે મને કેવળ જ્ઞાનનું સ્વસંવેદન ક્યારે આવે. એ સ્વસંવેદનની મૂર્તિ એટલે જીન પ્રતિમા છે એમ દર્શન કરવાની વાત છે. કે જેની અંદર અનંત ઘનિષ્ઠ સ્વસંવેદન મૂર્તિમંત થઈને સ્થાપેલું છે તે જીન પ્રતિમા છે. એટલે જીન પ્રતિમા એમાં છે. આપણે ત્યાં સેંકડો હજારો જીન પ્રતિમા કેમ દેખાય છે કે જ્ઞાનીઓએ એને સ્થાપી છે. દિવ્યધ્વનિમાં પણ એ વાત સ્થપાયેલી છે જ્ઞાનીઓએ એ વાત ઉપાડી લીધેલી છે સારી રીતે સ્થાપી છે અને મનુષ્યના આયુષ પૂરા થાય છે પ્રતિમાઓ રહી જાય છે એટલે એની સંખ્યા ઘણી જોવામાં આવે છે. તામિલનાડુમાં મેં ગયા હતા મદ્રાસથી દક્ષિણ સાઈડમાં 125 માઇલ ગયા હતા નીચે કન્નૂરથી આગળ. કન્નૂર દક્ષિણમાં છે પણ એથી આગળ ગયા હતા. ત્યાં નાના નાના ગામડા 150 ઘરનું ગામડું હોય જૈન મંદિર મોટું હોય એટલું પુરાણું હોય કે શિખર ખલાસ થઈ ગયું હોય ખાલી સીલિંગ રહી ગયું હોય શિખર ન દેખાય એટલે મંદિરથી ખબર ન પડે અને ત્યાંના માણસો આપણને લઈ જાય. એક એક મંદિરની અંદર 5-6 ઇંચથી માંડીને 8-10 ઇંચની સુધીની 400-500 પ્રતિમાઓ હોય. બોલો મંદિરને તો જીર્ણોદ્ધાર કરવા માટે આપણે તીર્થસુરક્ષા ટ્રસ્ટમાંથી પૈસા આપેલા એ બાજુ. તમે થોડું જોવા ગયા હતા હું અને બાબુભાઈને બે આ રહેતા બાબુભાઈ બે સાથે ગયા. બાબુભાઈ વખતે પ્રમુખ હતા ને તીર્થસુરક્ષા ટ્રસ્ટમાં. હું તો પેલું બેંગ્લોરમાં શાસ્ત્ર સર્વેક્ષણનું કામ મારા હાથમાં હતા. મારે બેંગ્લોર જવાનું પછી આ રહી બાજુ નીકળ્યા હતા અમે. બેંગ્લોરથી મદ્રાસ ગયા હતા અને પછી નીચે ગયા હતા ગાડી લઈને. સવારે વહેલા નીકળ્યા હતા રાત્રે 12 વાગે પાછા આવી ગયા હતા. વહેલી સવારે નીકળ્યા તો પછી આખા દિવસમાં જેટલું જવાય એટલું જોવા જાય પછી વળતા એક બીજો રૂટ લઈ લઈએ એટલે બીજ ગામડા આવી જાય અમુક અમુક જગ્યાએ પૈસા આપવાના. મંદિરોમાં જીર્ણોદ્ધાર માટે. ત્યાં એટલી ગરીબ પ્રજા છે ગામડામાં, કોઈની પાસે પૈસા નથી. મંદિર પડી ગયું હોય તો પૈસા નથી સરખો કરવાનો. એટલી બધી કેમ દેખાય છે પ્રતિમાઓ, કે એની સ્થાપના જ્ઞાનીઓ કરતા હતા. તો અત્યારે હવે જ્ઞાનીઓ રહ્યા નથી એટલે બધા કરે છે, બાકી મૂળ તો એ નયનો વિષય નિક્ષેપ છે. સ્થાપના નિક્ષેપ એ તો નયનો વિષય છે. જેને નય જ્ઞાન હોય એનું એ કામ છે, જ્ઞાનીઓ કરે છે, પરમાત્માઓ કરે છે. ઘણી પ્રતિમાઓ ભાવના આવે ને, ઘણી પ્રતિમાઓ સ્થાપે. આપણે છેલ્લું મંદિર આ નંદીશ્વર જિનાલય બન્યું, એક સાથે 135 પ્રતિમાઓની સ્થાપના છે એમાં. આયુષ સ્થાપના કરનારામાં તો આયુષ તો 150 વર્ષે વધારી જાય છે, મને મંદિર રહી જાય છે. એટલે એક શાસ્ત્રમાં એ વાત આવે છે કે એક જૈન પ્રતિમા એટલે 10,000 તીર્થંકરથી વધારે કામ કરે છે. કોને? સ્વરૂપને બતાવવાનું, કે સ્વયં જ સ્વરૂપની દ્યોતક છે. એ જૈન પ્રતિમા પોતે જ આત્મ સ્વરૂપની દ્યોતક છે.
ધનદાસજી
કરંજા માંથી કે માણિકચંદજી ચમરેને એરિયા છે ગજાબેન ને, મહારાષ્ટ્ર માણિકચંદજી ચમરેની સંસ્થા ચલાવે છે. બાહુબલીજી ની મોટી પ્રતિમા છે ત્યાં બાહુબલી કારંજા જુદું, બરાબર છે. કારંજા એમપી માં નથી ને, મહારાષ્ટ્ર અકોલા અમરાવતી સાઈડ માં જતા ને, બરાબર અમરાવતી માં જતા ને, અમરાવતી સાઈડ માં હતા, બરાબર ધનદાસ ની અમરાવતી સાઈડ
માં.
Thank you.